તારીખ 26/12/1989 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 389-393 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 170
ભાવના કઈ કરવા સમર્થન નથી અને મોક્ષ ને મોક્ષ મોક્ષ માર્ગે સંબંધીનો આગમ અનુસારે પરલક્ષી જ્ઞાન પણ કઈ કરવા સમર્થ નથી. ઓલો તો ચોખ્ખો રાગ છે, વિકલ્પ છે, એ તો ચોખ્ખે ચોખ્ખો રાગ છે. પણ આ તો એમ કે જ્ઞાન ની પર્યાય છે ને, આગમ જ્ઞાન એ તો જ્ઞાન ની પર્યાય છે ને. આગમ જેવું આગમ કે છે એવી આગમ ની જ વાત ચાલે છે. એ તો અંદર થી એની મોક્ષ ની ભાવના થાય, મુક્ત થવાની રુચિ થાય, તો જ એનો નિવેડો છે. નહીતર જગ પંથ અનાદિનો છે, એ જગ પંથે ચાલે છે, જગતના પંથે ચાલે છે. જગતના પંથે જગતનું પરિભ્રમણ છે, એમાં એ સિવાય બીજું કાંઈ નથી. ક્યાંય નથી, ઉદાસ છે. એમના પત્રોમાંથી એમની કેટલી ઉદાસીનતા છે એ નીકળે છે, સ્પષ્ટ નીકળે છે કે કેટલા ઉદાસ છે. બરાબર કાઢે, એનો આત્મા અંદર થી બોલે છે. જેને સાચી ભાવના છે એનો આત્મા અંદર થી પુકાર કરે છે, સીધી વાત છે. એને શંકા નથી પડતી કે મારી આ ભાવના છે કે મારો ખાલી વિકલ્પ છે, કે મારા સાચું છે કે ખોટું છે કે શું છે. સાચામાં શંકા નથી. જે સાચી ભાવના છે, સાચી રુચિ છે, એમાં શંકા પડતી નથી. કેમ કે અંદરથી આત્મા અંતરમાંથી વાત ઊભી કરે છે. એટલે તો એ વાત લીધી છે ભાવનાના વિષયમાં પૂછબેન છે, ચૈતન્યમાંથી ઉઠેલી ચૈતન્યની ભાવના, રાગમાંથી નહીં, દ્વેષમાંથી નહીં, કોઈ બીજા કારણથી નહીં. માના દ્વેષનો પ્રકાર છે રાગ, રાગમાંથી ઉત્પન્ન થયેલી નહીં, દ્વેષમાંથી ઉત્પન્ન થયેલી નહીં, પણ ચૈતન્યમાંથી ઉત્પન્ન થયેલી ચૈતન્યની ભાવના. માર્મિક શબ્દ લીધો છે. એ ભાવના ત્રણ કાળમાં ફરે નહીં, 14 બ્રહ્માંડ ફરે તો એનો ફરે, એટલું એનું સામર્થ્ય લીધું છે. 14 બ્રહ્માંડ કરતા જેનું સામર્થ્ય અનંત ગુણ છે એનું નામ ભાવના છે. એવું જો આત્માની ભાવનામાં આટલી શક્તિ છે, આત્માની શક્તિ કેટલી એ નથી કરવાની, લક્ષ ત્યાં જ આવ્યું. પણ સારો અભિપ્રાયમાં ક્યાંય ભૂલ ન હોવી જોઈએ, ક્યાંય ભૂલ ન હોવી જોઈએ. અભિપ્રાય સારો દેખાય પણ અંદર ભૂલ હોય, ચાલે એવું નથી આ માર્ગમાં. કર્મ નહી છેતરાય અને સર્વજ્ઞ નહી છેતરાય. અને એમ કે મારી ભાવના તો સારી દેખાય છે ને, કોને દેખાડવી છે તારે? સર્વજ્ઞ ની જ્ઞાન બહાર કઈ રહેવાનું નથી. અને કર્મ તો કુદરતી વસ્તુ છે, એ ભાવમાં પૂર્ણ હશે તો એવા જ કર્મ બંધાશે. કેમ કે હજી તો રાગ છે ને, હજી ક્યાં શુદ્ધ પર્યાય છે? પણ વિશુદ્ધિ એ ચોખ્ખી જોઈએ. સોળસ કારણ ભાવના તો તીર્થંકર ને જીવ ભાવે છે, બીજા નથી ભાવતા કઈ. સોળસ કારણ ભાવના દર્શન વિશુદ્ધિ, એમની વિશુદ્ધિ એવી છે કે તીર્થંકર નામ કર્મ બંધાય છે, બીજાની એટલી વિશુદ્ધિ નથી. સમ્યક દ્રષ્ટિ હોય તો એની મિથ્યા દ્રષ્ટિનો તો પ્રશ્ન જ નથી. કેમ કે મિથ્યાત્વ અવસ્થામાં તો તીર્થંકર ના પ્રકૃતિનો અનુબંધ પણ નથી. એટલે શુદ્ધિમાં પણ એની એની ખાસ પ્રકારો છે બધી જગ્યાએ. પત્ર સૌભાગ્યભાઈ ઉપર નો છે. ઓમ નમઃ નિષ્કામ યથાયો આત્મરૂપ શ્રી સૌભાગ્ય પ્રત્યે આત્મરૂપ લે એટલે આત્મીયતા છે પોતાને. જે ઉપાર્જિત કર્મ ભોગવતા ઘણો વખત ભાવિમાં વ્યતીત થશે તે બળવાનપણે ઉદયમાં વર્તી ક્ષયપણાને પામતા હોય તો તેમ થવા દેવા યોગ્ય છે એમ ઘણા વર્ષનો સંકલ્પ છે. એટલે કે કોઈ બળવાન ઉદય આવે તો મૂંઝાવા જેવું નથી જરાય. કોઈ પ્રતિકૂળતાનો બળવાન ઉદય આવે તો એમ માનવું કે જે ઉપાર્જિત કર્મો ભોગવતા મને ઘણો સમય જાતે ના બદલે આ થોડા સમયમાં પૂરા થવા માટે આવ્યા એમ સમજીને એને ક્ષય થવા દેવા, જરા પણ એનો એના પ્રત્યે અણગમો ન આવે એની સાવધાની રાખવી. એમ ઘણા વર્ષ પહેલા આ વાત તો વિચારવામાં આવેલી છે કે કોઈ પણ કર્મ અત્યારે તમને કહીએ છીએ એમ નથી, આ તો ઘણા વર્ષ પહેલા નિશ્ચય થયેલો છે. 25 વર્ષની ઉંમર છે તો મંથનના કાળમાં, કેમ કે આ જીવને વસ્તુનું સ્વરૂપ જ્ઞાન થાય એ પહેલા કેટલાક અસમાધાન ઉત્પન્ન થાય છે કે આ બધું છે શું, મારી આજુબાજુમાં જે બની રહ્યું છે એમાં ક્યારેક મારી ઈચ્છા પ્રમાણે થાય છે, ક્યારેક મારી ઈચ્છા પ્રમાણે થતું નથી, ક્યારેક પરિણામોના નિમિત્તે કોઈને અનુકૂળતા થતી જોવામાં આવે છે, કોઈને પ્રમાણિક ના પરિણામ પ્રમાણિકપણાના નિમિત્તે એને દુઃખ થતું જોવામાં આવે છે. એવી કોઈ જગતની રચનાઓની વિચિત્રતા છે કે જીવને સત્જ્ઞાન વિના સત્ય જ્ઞાન વિના સમાધાન થઈ શકે એવું નથી. એટલે પોતે અસમાધાનની ભૂમિકામાં ઊભો છે ત્યારે ઘણું મંથન ચાલે છે. અને એ મંથનના કાળમાં પણ અંદરથી જ્યારે સમાધાન આવે છે ત્યારે ખ્યાલ આવે છે. એમાં આ કર્મના ઉદયનો પણ એક પ્રશ્ન છે કે આકરા કર્મના ઉદય આવશે ત્યારે શું કરશો. જુએ છે ને, કોઈનું મૃત્યુ જોવે છે ત્યારે એની માંદગી પણ જોવે છે, એની પીડા જોવે છે, એની બધી પ્રતિકૂળતાઓ જોવે છે. શું ત્યારે એને એમ થાય કે મારું શું થશે, મને કંઈક આવું થશે, આ તો કોઈની ઈચ્છા તો ન હોય, આ તો આવી જ પડે છે, કર્મનો ઉદય તો આવીને પડે છે, એનું શું કરવું. કે બળવાન પણ ઉદયમાં આવે તો એ ક્ષય પામવા આવ્યા છે અને જેને ભોગવવામાં ઘણો કાળ જાતે એના બદલે આ થોડામાં આવે પતે છે, થોડામાં પતે ને ત્યારે દંડ પણ રાજી થઈને જીવ આપે. જે નથી લખ્યું કોઈને કોર્ટ કચેરીમાં દંડ મોટો થતો હોય, 10,000 રૂપિયા દંડ થશે, ભાઈ જરાક મારા ઉપર મહેરબાની રાખો ને ઓછો ફરો થાય, દંડની અંદર જોગવાઈ હોય છે ઓછામાં ઓછો આટલો ને વધુમાં વધુ આટલો, તો વધુમાં વધુ કરતો હોય તે ઓછામાં ઓછો કરે તો રાજી થઈને આપી દે. 10,000ની જગ્યાએ 10-20 રૂપિયા એમ કંઈક આપી દો, ચાલો એક ટોકન તમારો દંડ કરીએ છીએ, નહીં અથવા મોટી સજા પડતી હોય એના બદલે એમ કે કોર્ટ ઉઠતા સુધીની સજા તમારે, ચાલો તમે છોટા હાજર ચાલે ત્યાં સુધી બે રહ્યો તમને અહીં સજા રાજી થઈ જાય. બહુ સારું, બહુ સારું ભાઈ, દંડમાં રાજી થાય, રાજી થઈને દંડ આપે. અભિપ્રાય હોય શકે નહી, પણ વધુ દંડ ની જગ્યાએ ઓછો દંડ પડતો હોય તો તે પ્રકાર પરિણામ નો હોય છે. એવું બળવાન ઉદય ના કાળમાં એ પ્રકાર જીવને થવા યોગ્ય છે. વ્યવહારિક પ્રસંગ સંબંધી ચો તરફથી ચિંતા ઉત્પન્ન થાય એવા કારણો જોઈને પણ નિર્ભયતા આશ્રય રાખવા યોગ્ય છે. વ્યવહારિક પ્રસંગ સંબંધી ચારે તરફથી એમ ચારે તરફથી પ્રતિકૂળતા ઊભી થાય એટલે ચિંતાના કારણો ઊભા થાય એ કારણો જોઈને પણ નિર્ભયતાનો આશ્રય રાખવા યોગ્ય છે. એ કારણ જોઈને પણ નિર્ભય રહેવા યોગ્ય છે અને એવી નિર્ભયતા રહે એવો જ માર્ગ છે. માર્ગ તો એવો છે કે નિર્ભયતા રાખે છે. ભયવાન થઈ જાય તો જગતના બધા પ્રાણી થાય છે, શું ફેર પડ્યો? અને આ બાજુ આવતા એને ફેર શું પડ્યો? કે પરમાર્થ માર્ગમાં તો એને નિર્ભયતા રહેવી જોઈએ. આ એક હોય છે એ અજ્ઞાન દશાની અંદર તમામ સંસારી પ્રાણી ભયવાન છે. કોઈ જીવ એવો નથી કે જેને ભય નથી. ભલે ગમે એટલી અનુકૂળતાઓના શિખર ઉપર આવી ગયો હોય તો અંદરથી એને મૃત્યુનો ભય છે. કેમ કે એ તો નજર સામે જોવે છે કે કોઈ શાશ્વત દેહધારી તો જોવામાં આવતો નથી અને આટલી બધી અનુકૂળતાને બસ મારે છોડીને જવાનું, એ કલ્પના એને અસાધારણ દુઃખ પહોંચાડે છે. પણ માર્ગ તો એવો છે કે ભયના કારણો જોઈને પણ નિર્ભયતા, ચિંતાના કારણો જોઈને પણ નિર્ભયતા નો જ આશ્રય રાખવા સુભાગભાઈને તો એ પ્રકારનો ઉદય છે એટલે ખાસ એવી વાતો લખે છે. અમે વિશેષ હાલ કાંઈ લખી શકતા નથી તે માટે ક્ષમા માગીએ છીએ અને નિષ્કામપણે સ્મૃતિપૂર્વક નમસ્કાર કરીએ છીએ. અમારી જે દશા છે કે તમને કાંઈ વિશેષ લખી શકતા નથી, ક્ષમા માગી લઈએ છીએ અને નિષ્કામપણે સ્મૃતિપૂર્વક નમસ્કાર તો કરીએ છીએ. કોઈ સ્પૃહા નથી, કોઈ આશા નથી, એવી પારમાર્થિક સંબંધની સ્મૃતિ. આપણો સંબંધ પરમાર્થનો છે, તમારા આત્માનું પણ હિત થાય. હું પણ હિત કરવા નીકળેલો એક એવો આત્મા છું કે મારું મારે હિત કરવું છે, મારે બીજું કોઈ કામના નથી, પ્રયોજન નથી. તમને પણ એ નિષ્કામ ભાવનાની સ્મૃતિપૂર્વક નમસ્કાર કરું છું. તમે પણ એ જ પ્રકારમાં વિશેષપણે રહો. એમ નિષ્કામનો અર્થ એ થાય છે કે એક આત્મહિત સિવાય બીજું કાંઈ નથી લક્ષમાં, એક જ લક્ષ્ય છે એને નિષ્કામપણો કહે છે. એ જ વિનંતી નાગર સુખ પામરણવ જાણે વલ્લભ સુખન કુમારી અનુભવ વિનતી નું ધ્યાન તણું સુખ કોણ જાણે નર નારી રે. આ એક યશો વિજયજી નું પદ છે અને અનુભવ ઉપર વાત લીધી છે કે જે શ્રીમંતો નો અનુભવ છે એ કઈ દરિદ્ર માણસોને ખ્યાલ નથી આવતો કે કેવા વૈભવમાં રહે છે. એમ સાંસારિક અનુભવ જે સંસારમાં નથી પીડ્યા એને ખબર નથી હોતી. એમ આત્માનો જે અનુભવ છે, મૂળ તો અનુભવ ઉપર વાત લેવી છે કે અનુભવ વિને તમે ધ્યાન તણું સુખ, સ્વાનુભવમાં જે ધ્યાનનું સુખ છે એ કેવી રીતે જગતના નર નારી જાણે એને શું ખબર પડે. કે નિર્વિકલ્પ ધ્યાન ની અંદર આખું ચૈતન્ય માંથી શક્તિ નું આનંદ, શક્તિ માંથી આનંદ ને શક્તિ માંથી સુખ ઉછળીને બહાર આવે છે. પાતાળ કૂવો ફૂટીને જેમ બહાર પાણી નીકળે એવી રીતે એને કોણ જાણે, એ કોઈ વચન નો વિષય તો છે નહી. જગત ના નર નારી એને કેમ જાણે. બીજું પણ યશોવીજીની આઠ દ્રષ્ટિની સંજયની પદની એક પંક્તિ નાખી છે, મનમય લાનું રે વાલા ઉપરે બીજા કામ કરંત. એ પણ ઉપયોગ અને લક્ષ્યની ભિન્ન ભિન્ન પ્રવૃત્તિ હોય છે. જ્યારે દ્રષ્ટિ બદલી જાય છે ત્યારે ઉપયોગની પ્રવૃત્તિ જુદી, દ્રષ્ટિ અને લક્ષ્યની પ્રવૃત્તિ જુદી. એટલે એક સાંસારિક કાર્ય પ્રસંગની અંદર પતિવ્રતા સ્ત્રીનું એના પતિ પ્રત્યેનું જે લક્ષ્ય ને દ્રષ્ટિ છે એને સુખનું કારણ જોઈને, લક્ષ્ય ને દ્રષ્ટિ તો સુખ હોય ત્યાં જ રહે છે, એને બીજે રહેવાનો પ્રશ્ન નથી. પછી ભલે એ કલ્પના હોય સુખની તો પણ એ વિષય ઉપર તો અર્થ કરશે નીચે. 394 માં ફરીને એ પદ દોહરાવ્યું છે અને પોતે એનો અર્થ પણ કરે છે. ત્યાં જરા વિસ્તાર થઈ જશે. 391 પત્ર છે અંબાલાલ ભાઈ ઉપરનો. કેવળ નિષ્કામ એવા યથા યોગ્ય, નિષ્કામ શબ્દનો પ્રયોગ આ પત્રોમાં થયો છે, 3 મહિનાના પત્રોમાં. અત્રે ઉપાધિ યોગમાં છીએ એમ જાણીને પત્રાદિ પાઠવવાનું નહીં કર્યું હોય, એમ જાણીએ છીએ તમારો પત્ર નથી એટલે અમે અહીંયા વિશેષ વ્યસ્ત છીએ કારોબારમાં, એમ સમજીને કદાચ તમે નહીં લખ્યો. શાસ્ત્રાદિ વિચાર, સત્કથા પ્રસંગે, શાસ્ત્રાદિ વિચાર અને સત્કથા પ્રસંગે ત્યાં કેવા યોગથી વર્તણૂક થાય છે તે લખશો, એટલે કે તમારા સત્સંગના સમાચાર આપશો. કોણ કોણ મળો છો, કયા શાસ્ત્ર ઉપર ચાલે છે સત્સંગ, અથવા કોઈ તત્વ ચર્ચા થતી હોય તો કયા વિષય ઉપર ચર્ચા ચાલે છે, અને કેવા કેવા જીવોનો તમને યોગ છે, આ વિષયમાં કોની કોની સાથે તમને યોગ છે, કેવા યોગથી વર્તણૂક થાય છે તે જણાવશો લક્ષો. સ્વત એક પ્રદેશ પણ અસમીપ નથી, આકાશનો એક પ્રદેશ જે અંતરનો નાનામાં નાનો યુનિટ છે એટલું પણ પોતાનું સત પોતાથી દૂર નથી, કેમ કે પોતે જ સત સ્વરૂપે છે. જીવ પોતાને છોડીને બીજે ક્યાંય શોધે છે એને કહે છે કે સત એક પ્રદેશ પણ અસમીપ નથી, તથાપિ આટલું બધું સત નજીક હોવા છતાં, એટલે અંદરમાં જ સત હોવા છતાં તે પ્રાપ્ત થવાને વિશે અનંત અંતરાય લોક પ્રમાણે પ્રત્યેક એવા રહ્યા છે. લોકની અંદર જે પરિસ્થિતિ ભિન્ન પ્રકારની જોવામાં આવે છે વિરુદ્ધ જાતની, એમાં અનંત અંતરાય રહ્યા છે. સત અહીંયા છે પણ પ્રાપ્ત થવામાં અનંત અંતરાય છે, અનંત કાળ કાઢ્યો છે એ બતાવે છે કે અનંત અંતરાય છે. અનંત પ્રકારે ઉપાય કરી બેઠો જ કરી ચૂક્યો છે છતાં પ્રાપ્તિ નથી થઈ, એ પણ બતાવે છે કે અંતરાય ઘણો છે આ જીવને. પ્રાપ્તિ અનંત અંતરાય લોક પ્રમાણે, એટલે લોકમાં ઘણો પ્રકાર છે, પ્રત્યેક એવા રહ્યા છે. જીવને કર્તવ્ય એ છે કે અપ્રમતપણે તે સતનું શ્રવણ મનન નિધિધ્યાસન કરવાનો અખંડ નિશ્ચય રાખો. અપ્રમતપણે તે જાગ્રત રહીને એમ સતનું શ્રવણ મનન નિધિધ્યાસન તો લોકો કરે, પણ પાછું બીજી બાજુ જાગૃતિ ન હોય ઉદયના કાર્યોમાં અજાગ્રત થઈને લીન થઈને તીવ્ર રસે કરીને પ્રવર્તે, વળી ઉદય ફરે નિવૃત્તિ આવે તો કે લાવો શાસ્ત્ર લઈને બેસીએ, આવું કઈક સત્શ્રવણ કરીએ, સત્વાંચન કરીએ, મનન કરીએ, ચિંતન કરીએ, નિધિધ્યાસન, ગોલન, ધ્યાન, પણ અપ્રમતપણે આ શરત છે એની. સત્શ્રવણ મનન નિધિધ્યાસન અપ્રમતપણે કરવા યોગ્ય છે, પ્રમાદમાં રહીને નહીં, જાગૃતિમાં આવીને કરવા યોગ્ય છે, અજાગ્રત દશામાં કરવા જેવું નથી. નિધિધ્યાસન એટલે ગોલન છે મુખ્યપણે, તો નીચેની દશામાં ગોલન એવો અર્થ થાય છે, જ્ઞાન દશામાં ધ્યાનનો અર્થ પણ થાય છે, બે પ્રકારે વપરાય છે. ખાસ કરીને વેદાંતની પરિભાષામાં એ શબ્દનો પ્રયોગ વધારે છે. એમ અંબાલાલભાઈના પત્રમાં સત્સંગ સંબંધી પૃષા કરે છે અને સત્સંગ કેમ કરવો, સત્પ્રાપ્તિ માટે સત્સંગ કેમ કરવો એ પણ ધ્યાન દોર્યું છે. ત્રણસો ને 92 નામ નથી આપ્યું, ઘણું કરીને સૌભાગ્યભાઈ ઉપરનો પત્ર હશે. શ્રાવણ સુદ દશમ થી દશમ ના પત્રો નિવાસી 90 92 93 94 94 વર્ષ છે. દશમ માણુમાં તો ખાલી 150 લખી છે. જે અવસરે જે પ્રાપ્ત થાય તમારે એવો હિરણ સત્પુરુષોનો કહેલો સનાતન ધર્મ છે એમ વશિષ્ઠ કહેતા હતા. એના ઉપરથી અનુમાન થાય છે કે રામચંદ્રજીના ચરિત્રમાંથી એમના ગુરુ જે વશિષ્ઠ હતા એના ઉપદેશનું વાક્ય ટાંક્યું છે. વશિષ્ઠ રામચંદ્રજીને કેવો ઉપદેશ આપતા હતા એમ કરીને પોતે એ વાક્યને દોહરાવી છે. એટલે કે જે અવસરે જે પ્રાપ્ત થાય, પૂર્વકર્મનો ઉદય પ્રારબ્ધ અનુસાર જે હોય તે ભલે હોય, એની સામે અસંતોષના પરિણામ નહીં કરવા એવો એ કાળની અંદર રામચંદ્રજીને એમના ગુરુએ ઉપદેશ આપ્યો હતો. શું કે રામચંદ્રજીને પણ પોતાને તો જ્ઞાન હતું સારું એવું, તો કે એમના ગુરુએ એમને આ ઉપદેશ આપ્યો હતો કે જે એમણે ગ્રહણ કર્યો હતો, એમ અંગીકાર કર્યો હતો. સત્પુરુષોનો કહેલો સનાતન ધર્મ છે એટલે ત્રણેય કાળનો એ ધર્મ છે, એટલે વર્તમાન સંયોગોની સામે બહુ ઉહાપો કરવાનો, નવા કર્મ બંધાય જનાથી એ પ્રકારની આકુરતા કરવાનો નિષેધ છે એમ દીધું છે. ક્રમબદ્ધ પર્યાયનો પણ આ એક ન્યાય છે, એક બાજુનો. બીજી બાજુનો ન્યાય તો પોતે જ્ઞાયક તત્વ છે એ કહેવા માટે એ વાત કરી છે, પણ એક બાજુનો પર્યાયાર્થિક નહીંનો ન્યાય એ છે કે જે કાળે જે પ્રાપ્ત થાય તે કાળે તે યથા યોગ્ય જ થયું છે એમ સમજીને અશાંતિ કરવી નહીં, શાંતિમાં રહેવું, સંતોષમાં રહેવું એટલે શાંતિમાં રહેવું. ત્રણસો ને 93 એ સુભાષભાઈ ઉપરનો એટલે હશે કે જે પ્રોગ્રામને આગળના 390 ના પત્રની અંદર દોરાયેલા છે એ પોતપણે માં દોરાયેલા છે.
અને ત્યાર પછી 394 માં પત્ર છે એનું જે અનુસંધાન છે એમાં પણ 393 નો ઉલ્લેખ છે. 15 દિવસ પહેલાના પત્રનો ઉલ્લેખ છે. એટલે પ્રશ્ન છે, મેં કર્યો છે પણ સ્વભાવ કયો કરવાનો છે સ્પષ્ટ થાય છે. શંકા પડે એવું નથી, કેમ કે એમને વાત કરી છે મૂર્તિના દર્શનની. મૂર્તિનો પ્રત્યક્ષ છે સ્પષ્ટ છે ને, સ્પષ્ટ આમાં પ્રશ્ન છે. આગલી પ્રથમ પ્રશ્ન છે, પણ એ પ્રશ્ન થાય એવું નથી, કેમ કે 394 એ વિશે પૂછે સ્પષ્ટ કરે છે.
જવાબ નથી દીધો. એ યશો વિજયજીનું પદ છે, 394 માં પણ પોતે દોરાયું છે અને ત્યાં એ પોતે એના છે. હવે કહે છે, જેમાં મનની વ્યાખ્યા વિશે લખ્યું છે તે પત્ર, જેમાં પીપળ પાન નું દ્રષ્ટાંત લખ્યું છે તે પત્તો, જેમાં યમ નિયમ સંયમ આપ કેવો છે આદિ કાવ્યાદિ વિશે લખ્યું છે તે પત્ર, જેમાં મનાદિ નિરોધ કરતા શરીરાદિ વ્યથા ઉત્પન્ન થવા વિશેનું સૂચવન છે તે પત્ર, અને ત્યાર પછીનું એક સામાન્ય એમ પત્ર ને પત્તા મળ્યા તે પહોંચ્યા છે. આટલા બધા કાગળો વચ્ચે આવી ગયા છે. એમને છેલ્લો કાગળ શ્રાવણ સુદ દસમે લખ્યો છે, આ પણ બીજો કાગળ શ્રાવણ સુદ દસમે લખ્યો છે, પણ ઓલામાં એ કોઈ પત્રો નો ઉલ્લેખ નથી. આમાં એમણે એક સાથે બધા પત્રો ની પહોંચ લખી નાખી છે કે આ બધા પત્રો મળી ગયા છે. તેને વિશે એવી જે ભક્તિ સંબંધીની તમારી ઈચ્છા, પોતાને ઘણી ભક્તિ બહુમાન નો ભાવ આવ્યો છે એ ઈચ્છા પણ વ્યક્ત કરી છે. મૂર્તિનું પ્રત્યક્ષ થવું, તમારું ધ્યાન ધરવાનું વિચાર આવે છે, એટલું બધું બહુમાન છે એમને. અમે તો તમારું ધ્યાન ધરીએ છો એટલું બધું બહુ માને છે. એટલે મૂર્તિને પ્રત્યક્ષ કરી લઈએ, અમારા હૃદયમાં મૂર્તિ તમારી મૂર્તિને પ્રત્યક્ષ કરી લઈએ. આમ તમે પરોક્ષ બિરાજો છો, પણ તમારા પ્રત્યેની ભાવની સમીપતા અમારી એવી છે કે અંદરમાં પ્રત્યક્ષ કરી લઈએ. એ વાત વિશેનું પ્રધાન વાક્ય વાંચેલ છે, એવી વાત કરવામાં એક મુખ્ય વાક્ય જે લખ્યું છે એ પણ વાંચેલ છે, લક્ષમાં છે. પોતે કેટલીક વાતો લખી સામે લખે છે કે તમારું એ સંબંધીમાં એક વાક્ય તમારું જરાક બહુ જોરદાર વાક્ય લખ્યું છે, પ્રધાન વાક્ય વાંચેલ છે અને લક્ષમાં છે, એટલે કે તમારા પરિણામનું અંતર શું છે એ બધું પકડાય છે, લક્ષમાં છે. તમે ક્યાં ઉભા છો એ બહાર લક્ષ્મણ. એ પ્રશ્ન સિવાય બાકીના પત્રો સંબંધી ઉત્તર લખવાનો, એટલે એમ તો પોતા ઉપર હતું, એટલે એ છોડીને તમે અમારા વિશે લખ્યું એનો શું અમે કોઈ અપેક્ષિત ઉત્તર શું આપીએ, એમ એ કઈ અમારે ઉત્તર આપવાનો વિષય નથી. એટલે એ પ્રશ્ન સિવાય બાકીના પત્રો સંબંધી ઉત્તર લખવાનો અનુક્રમે વિચાર થતા થતા હાલ તે સમાગમે પૂછવા યોગ્ય જાણીએ છીએ. વિચાર એવો છે કે કઈક લખું બાકીના પ્રશ્નનો ઉત્તર, વળી પાછો વિચાર ગોઠવાઈ ગયો છે અને જે પરિણામની સ્થિતિથી એ લખી નાખી છે. એ વિચાર થતા થતા પણ એમ વિચાર થઈ ગયો કે હવે સમાગમ અત્યારે કાંઈ નહીં, હવે સમાગમે વાત પૂછવા, સમાગમે પૂછવા યોગ્ય જાણીએ છીએ, અર્થાત એમ જણાવવું હાલ યોગ્ય ભાષે છે, અમને એમ જણાવવું યોગ્ય લાગે છે કે આ વાત તમે અમને રૂબરૂ મળો ત્યારે જરૂર પૂછજો. અત્યારે હવે આ પત્રનો ઉત્તર દઈને તમારી માનસિક પરિસ્થિતિને અમુક રીતે મૂકવી નથી, એના કરતા કોઈ સારી પરિસ્થિતિમાં લઈ જવા માટે એ વાત ઉગી લખવાની, છતાં પણ વિચાર બંધવાળી દીધો છે. કેટલી કાળજીથી વ્યવહાર કરે છે, એમને ઉપર લાવવા છે તો કેટલી કાળજીથી વ્યવહાર કરે છે. બીજા પણ જે કોઈ પરમાર્થ સંબંધી વિચાર અને પ્રશ્નો ઉત્પન્ન થાય તે લખી રાખવાનું બની શકે તેવું હોય તો લખી રાખવાનો વિચાર યોગ્ય છે. સમાગમમાં પ્રશ્ન પૂછવા માટે બીજા પણ કોઈ તમને પરમાર્થ સંબંધીના એમ અપ્રયોજનભૂત નહીં, પ્રયોજનભૂત વિચારો અને પ્રશ્નો હોય તો તમે લખી રાખજો, એટલે ભૂલી ન જવાય. કોઈ એમ જયારે રૂબરૂ મળવાનું થાય ત્યારે રહી ન જાય, લખી રાખવું યોગ્ય છે. પૂર્વે આરાધેલી એવી માત્ર જેનું નામ ઉપાધિ છે એવી સમાધિ ઉદયમાં પણ વર્તે છે. એક બાજુથી ઉપાધિ કહીએ છીએ એને જ અમે એક બાજુથી સમાધિ કહીએ છીએ, કેમ કે એ અમારા સમાધાનનું નિમિત્ત છે, એ કોઈ અમારા અસમાધાનનું નિમિત્ત નથી. અને એ તો પૂર્વે આરાધેલી એટલે પોતે ઉપાર્જેલી છે એવી ઉપાધિ છે કે જેનું બીજું નામ અમે સમાધિ આપીએ છીએ. એ ઉદય પણ વર્તે છે, એનો ઉદય ચાલે છે, એમાં કાંઈ હજી ફેર પડતો નથી. વાંચન શ્રવણ મનનનો હાલ ત્યાં જોગ કેવો એમ પણ પૂછે છે. કોનો અત્યારે તમને સંગ વર્તે છે, એ સંઘની અંદર શું વિષય ચાલે છે, કેવા પ્રકારે ચાલે છે, એ મને એ પ્રશ્ન પૂછાયો છે. સમાચાર પૂછાયા છે બે જગ્યાએ, ખંભાતમાં અને સાયલા બંને જગ્યાએ. આનંદ ગંગીના બે વાક્ય સ્મૃતિમાં આવે છે તે લખીને અત્યારે આ પત્ર સમાપ્ત કરું છું. એક મલ્લીનાથ ભગવાનનું સ્તવનમાંથી એક પદ લીધું છે. ઈણવિધિ પરખી મન વિશ્રામી, જીનવર ગુણ જે ગાવે, દીન બંધુની મેર નજરથી આનંદ ઘનપદ પાવે. ઓ મલ્લીજી સેવક કેમ અવગણે. એ પ્રકારે પરખીને એટલે ભાવભાષીને, ભાવભાષણને પરખ કહેવામાં આવે છે. જેનું મન શાંત થયું છે, વિશ્રામ પામ્યું છે, અને જે જીનેન્દ્રના ગુણ ગાય છે, આત્માના ગુણ ગાય છે, દીન બંધુની મેર નજરથી જુઓ, એમને એ શબ્દનો પ્રયોગ કર્યો છે. એ કુદરત વાત લીધી, દીન બંધુની મેર નજરથી એટલે કુદરતથી, એ કુદરતથી જે વસ્તુ વ્યવસ્થા છે, આનંદ ઘન પદ પાડે, પોતાના નિજાતમાં આનંદ ઘનનો પદને એ પ્રાપ્ત કરશે. પછી વિષ્ણુ વિજયજીના પદની એક પંક્તિ નાખે છે, મન મહિલાનો રેવાલા ઉપરે બીજા કામ કરંત. એક જ પદની એક જ નીતિ નાખી છે. અને ફરીને કેમ લખીને એક જ નીતિ કેમ લખી એનો ખુલાસો એમણે 394માં કર્યો છે. એટલે બે પત્ર સભાભાઈ ઉપર નક્કી થાય છે કે બીજામાં જ્ઞાનની જે વાત લખી છે એ અમે જ્ઞાન ઉપર તમારું વાત, તમારું લક્ષ્ય દોરી જવા માંગતા નથી, પણ જે આકર્ષણ છે, જે પ્રથમ પંક્તિમાં સ્ત્રીનું પતિવ્રતા, સ્ત્રીનું જે એના પતિ પ્રત્યેનું આકર્ષણ છે, એમ અંતર આકર્ષણ શું છે, એટલી જ વાત ઉપર તમારું ધ્યાન દોરવું છે. જ્ઞાન ઉપર ધ્યાન નથી દોરવું, મહિમા ઉપર ધ્યાન દોરવું છે, ભક્તિ ઉપર ધ્યાન દોરવું. બહુ સારો પત્ર છે, નીચેનો પત્ર છે. જીન થઈ જીન વરજે આરાધે, તે સહી જીનવર હોવે રે, ભ્રંગી ઇલિકાને ચટકાવે, તે ભંગી જગ જોવે. એ પદ પણ આગળ એક વખત, એક બે વખત આવી ગયા છે, ઘણા એ પેલા આવી ગયા છે, બહુ શરૂઆતમાં આવી છે. આનંદ ગંગીનો આપ કે જે સ્વરૂપ ભાવનો આવિર્ભાવ કરીને જીનેન્દ્રને આરાધે છે, તે પોતે જ જીન થાય છે સ્વરૂપાકાર પરિણામથી. અને જગતનું એ પ્રત્યક્ષ દ્રષ્ટાંત છે કે ભમરી છે એ વારંવાર ઈયળને ચટકાવતા ઈયળનું પર્યાય ભમરીમાં પરિવર્તિત થાય છે. એમ આત્મા તે પરમાત્મા થાય છે, એ વારંવાર પરમાત્માનું આરાધન કરતા. એ સમજવું કઠણ પડે છે. સંપ્રદાયોના જે મત મતાંતરો અને તત્વ, આ બે વચ્ચે સમતુલા કેમ જાળવે, એ લોકો સમજવું કઠણ પડે છે. એટલે કોઈ મતના મંડન ખંડનમાં પડે છે, તો કોઈ એ વિષયને સમજાવીના ગ્રહિતને પણ સ્વીકારી લે છે. પણ તત્વ તે તત્વ છે, અને મિથ્યાત્વમાં જે ભૂલ થાય છે એ પછી અન્ય મત જ છે. ભલે જાહેર રીતે સંપ્રદાય બીજો ન હોય તોય પણ અન્ય મત છે. એ વસ્તુ તારવવી એ જરા કઠિન વાત થઈ જાય છે, કેમ કે સૂક્ષ્મ વિચારનો એ વિષય છે. પણ બંને જ્ઞાનીઓ 100 વર્ષ પહેલા શ્રીમદજી લ્યો અને વર્તમાનમાં ગુરુદેવ લ્યો, તો આનંદગંજીના કેટલાક, યશો વિજયજીના કેટલાક, દેવચંદજીના પદો દોહરાવ્યા છે. ગુરુદેવે તો નરસિંહ મહેતાના પદે દોહરાવ્યા છે, જેમ આપણે કબીરના દોહરાવ્યા છે એવી રીતે. તો જેણે તત્વ ગ્રહણ કર્યું છે એના અભિપ્રાયની એ વિશાળતા છે કે જ્યાં તત્વ જોવે છે ત્યાં એ સંમત કરે છે, કેમ કે એ તો પોતે અંગીકાર કરેલી ચીજ છે. એ સિવાય બધું બાદ થઈ જાય છે, એ એમના વહેંચણીનો વિષય છે. લોકો બીજી રીતે લઈ લે છે કે આમાં આમ અન્ય મતનું કેમ કર્યું, ફલાણું કેમ કર્યું, એ વાત નથી. એની તત્વ ત્યાં શું છે એની સાથે એટલો જ સંબંધ છે, એથી વધારે આગળ પાછળનો કોઈ સંબંધ જોડવા જેવો નથી, કે જોડવો નહીં જોઈએ. હવે આ યશો વિજયજીના પદની જે અર્થ કરવો છે તે ફરીને ટાંક્યું છે સુભાગભાઈને 394માં. મન મહિલાનું રે વાલા ઉપરે બીજા કામ કરંત, તેમ શ્રુત ધર્મે રે મન દ્રઢ ધરે જ્ઞાન ક્ષેપકવંત. અર્થ કરે છે પોતે કે ઘર સંબંધી બીજા સમત કાર્ય કરતા થકા પણ, જેમ પતિવ્રતા, મહિલા શબ્દનો અર્થ કર્યો છે, એટલે મહિલા એટલે કોઈ પણ સ્ત્રી એમ નહીં, અહીંયા એક પર્ટિક્યુલર સ્ત્રીની વાત કરવી છે કે જે પતિવ્રતા સ્ત્રી છે, તેનું મન પોતાના પ્રિય એવા ભર્તારને વિશે લીન છે તેમ એ દ્રષ્ટાંતે સમ્યક દ્રષ્ટિ એવા જીવનું ચિત્ત સંસારમાં રહી સમસ્ત કાર્ય પ્રસંગે વર્તવું પડતા છતાં એમ કાર્ય પ્રસંગે વર્તવું પડતા છતાં જ્ઞાને સંબંધે શ્રવણ કર્યો છે એવો જે ઉપદેશ ધર્મ, એને શ્રુત ધર્મ કહ્યો છે. કેમ કે શ્રુત એટલે ઉપદિષ્ટ, જ્ઞાને સંબંધે શ્રવણ કર્યો છે એવો જે ઉપદેશ ધર્મ, તેને વિશે લીનપણે વર્તે છે. એને જે ઉપદેશ જ્ઞાનીથી મળ્યો છે એના એમાં એનું ચિત્ત લાગેલું છે સમ્યક દ્રષ્ટિનું. એને સંસારના કામ કરવા પડે છે એમાં એનું ક્યાંય ચિત્ત સ્થિર થતું નથી કે ઠરીને ઠામ થતું નથી. વિશેષ અર્થ કરે છે કે સમસ્ત સંસારને વિશે સ્ત્રી પુરુષના સ્નેહને પ્રધાન ગણવામાં આવ્યો છે. બાકી તો એમ કે ભાઈઓ ભાઈઓ વચ્ચે, માતા પિતા પ્રત્યે કે પોતાના પુત્રાદિ પ્રત્યે એ બધા ને હોય છે, પણ સામાન્ય રીતે જે સ્ત્રી પુરુષનો પ્રેમ છે, પતિ પત્નીનો પ્રેમ છે, એને પ્રધાન ગણવામાં આવ્યો છે. પણ પ્રધાનતા એ પ્રકારમાં તેમાં પણ પુરુષ પ્રત્યેનો પાછો એમાં ફેર પાડે છે, કેટલું ઝીણું કાયતું છે કે પુરુષ નો પ્રેમ સ્ત્રી પ્રત્યેનો નથી લીધો, તેમાં પણ પુરુષ પ્રત્યેનો સ્ત્રીનો પ્રેમ એ કોઈ પ્રકારે પણ તેથી વિશેષ પ્રધાન ગણવામાં આવ્યો છે. શું ફેર પાડ્યો એમણે કે રાગ તો અરસપરસ બંનેને સ્નેહ છે પણ એકનું સમર્પણ છે એમ લેવું છે. પ્રેમનો બીજો પડખો, બીજી એક સિક્કાની બીજી બાજુ સમર્પણ છે. જ્યાં સમર્પણ છે ત્યાં પ્રેમ છે, સાચો પ્રેમ છે. જ્યાં સ્વાર્થ છે ત્યાં સાચો પ્રેમ નથી. મેં તો આટલું કર્યું તમારું, તમે તો કાંઈક અમારું કરશો કે નહીં કરો એ પ્રેમ નથી. અમે તો આટલું બધું કરીએ છીએ, તમે તો આટલું નથી કરતા. તો અમે આટલું કરીએ ને અમે તમારે આટલું કરવું જોઈએ એ પ્રેમની નિશાની નથી. એટલે સામાન્ય રીતે સ્ત્રીનો જે પુરુષ પ્રત્યેનો પ્રેમ છે એ સમર્પણ વાળો હોય છે. એની સ્ત્રીની જે સમર્પણની પ્રકૃતિ છે એનું પણ એ પોતે અર્થઘટનમાં વાત લીધી છે. કેટલો ઝીણો અભ્યાસ છે એમને એ વિષયનો. અને તેમાં પણ પતિવ્રતા એવી સ્ત્રી, પાછો એમ સ્ત્રી અને પાછો એમાં પતિવ્રતા એવી સ્ત્રીનો પતિ પ્રત્યેનો સ્નેહ તે પ્રધાનને વિશે પણ પ્રધાન એવો ગણવામાં આવ્યો છે. નિર્મળતા લીધી વિશેષ. શું ત્યારે જેણે સિદ્ધાંત બળવાનપણે દર્શાવવા તે સ્નેહ એવો પ્રધાન પ્રધાન શા માટે ગણવામાં આવ્યો છે આ પ્રશ્ન ઉઠાવીને પોતે હવે સિદ્ધાંત ઉપર જાય છે કે ત્યારે જેણે સિદ્ધાંત બળવાનપણે દર્શાવવા તે દ્રષ્ટાંતને ગ્રહણ કર્યું છે એવા સિદ્ધાંતકાર કહે છે કે તે સ્નેહને એટલા માટે અમે પ્રધાનને વિશે પણ પ્રધાન ગણ્યો છે કે બીજા ઘણા ઘર સંબંધી બીજા પણ અનેક કામ કરવા છતાં તે પતિવ્રતા એવી મહિલાનું ચિત્ત પતિને વિશે જ લીનપણે પ્રેમપણે સ્મરણપણે ધ્યાનપણે અને ઈચ્છાપણે વર્તે છે. એટલા માટે એક પરિણામના બધા પડખા લઈ લીધા, આટલી આટલી વાત છે એની અંદર. અનેક કામ કરે છે, કામમાં કાંઈ ભૂલ નથી થતી કે ચા બનાવે તો ખાંડના બદલે મીઠું નાખી દે, ભલે બરણી એક સરખી હોય એ ખાંડ જ પડે, ચા પડે કે મીઠું ન નાખી દે કોઈ, છતાં એનું મન છે એ એક જ જગ્યાએ છે. પણ સિદ્ધાંતકાર કહે છે કે એ સ્નેહનું કારણ તો સંસાર પ્રત્યે છે. આટલો પ્રધાન સ્નેહ હોવા છતાં પણ આ તો એક પરિણામનું વિજ્ઞાન સમજાવ્યું કે ઉપયોગની પ્રવૃત્તિ કાંઈક હોય તો પણ પરિણામમાં એવો પ્રકાર બીજો ભજે છે કે એ પ્રવૃત્તિ સિવાય એનું મન, એનું ચિત્ત, એનું લક્ષ, એની ઈચ્છા, એનું ધ્યાન બીજે રહે એવો અનુભવ ગોચર સંસારના કાર્યોમાં થાય છે તો પછી પરમાત્મા કેમ ન થાય એમ લેવું છે. આ લબ્ધ ઉપયોગ સમજાવે છે. ત્યારે કઈ વિચાર નથી એના પતિનો, એને વિચાર ન હોય લબ્ધમાં એક જ વાત છે, બીજી વાત નથી. તો એ લબ્ધમાં આટલા બધા અર્થ કર્યા, લીનપણે ચારિત્રના પરિણામ લીધા, લીનપણે પ્રેમપણે સ્મરણપણે ધ્યાનપણે ઈચ્છાપણે બધા પરિણામ બધા પ્રકાર લીધા છે. સિદ્ધાંતકાર કહે છે કે એ સ્નેહનું કારણ તો સંસાર પ્રત્યય છે અને અત્રે તો તે અસંસાર પ્રત્યય કરવાને અર્થે કહેવું છે. અત્યારે અહીંયા જે કહેવું છે એ આખી ઉલટી જ વાત કરવી છે, દ્રષ્ટાંત સંસારનો અને વાત એથી ઉલટી દિશાની કરવી છે. માટે તે સ્નેહ લીનપણે પ્રેમપણે સ્મરણપણે ધ્યાનપણે ઈચ્છાપણે જ્યાં કરવા યોગ્ય છે જ્યાં તે સ્નેહ અસંસાર પરિણામને પામે છે તે કહીએ છીએ એમ કરીને બીજું પદ ઉપર વાત લેવી છે. તે સ્નેહ તો પ્રતિવ્રતા રૂપ એવા મુમુક્ષુએ, જો હવે શું કહે છે, એવો જે સ્નેહ તે પતિવ્રતા રૂપ એવા મુમુક્ષુએ જ્ઞાની સંબંધે શ્રવણરૂપ જે ઉપદેશ આદિ ધર્મ તેની પ્રત્યે તે જ પ્રકારે કરવા યોગ્ય છે. મુમુક્ષુને તો આ ફરજ છે, આવું થવું જોઈએ. પતિવ્રતા સ્ત્રીને જે હાલત થઈ એવી હાલત શ્રી ગુરુનો ઉપદેશ સાંભળીને ચિત્ત ત્યાં છોટી જવું જોઈએ, આ રીતે એનું ચિત્ત ત્યાં છોટી જવું જોઈએ. એને એ જ રીએ પછી સંયોગ હોય કે વિયોગ હોય, મુખ્યતા બદલાય નહીં, એક મુખ્યતામાં બધું આવી જાય છે. બહુ વિચિક્ષણતા ઘણી છે પોતાની. મુમુક્ષુએ જ્ઞાની સંબંધે શ્રવણરૂપ જે ઉપદેશાદી ધર્મ તેની પ્રત્યે તે જ પ્રકારે કરવા યોગ્ય છે, અને તે પ્રકારે તે પ્રત્યે તે પ્રકારે જે જીવ વર્તે છે ત્યારે કાંતા એવા નામની સંકિત સંબંધી જે દ્રષ્ટિ તેને વિશે તે જીવ સ્થિત છે. આ પદ છે એ આઠ દ્રષ્ટિની સજ્જા છે એમને બનાવેલી જેસુ વિજયજીની. એમાં હમણાં આઠે સ્ટેજના નામ આપ્યા છે, એમાં એક આ કાંતા દ્રષ્ટિ એવું નામ આપ્યું છે. સમ્યક દર્શન પ્રાપ્ત થાય તો જે દર્શન બહુ મંદ પડે ત્યારે જે પરિસ્થિતિ શ્રદ્ધામાં ઉભી થાય એમાં એમને જુદા જુદા સ્ટેજ આપીને એ પરિણામનું વર્ણન કર્યું છે. મુમુક્ષુ જીવને જે પરમાર્થના ઉપદેશદાતા છે એના પ્રત્યેનો આવો પ્રકાર ઉભો થાય ત્યારે સમજવું કે કાંતા દ્રષ્ટિમાં આવ્યો છે, એટલે કે એનો દર્શન બહુ સારી રીતે મંદ પડ્યો છે એમ એમ પોતે ઉપમા આપી છે જુદી જુદી. બહુ વિચારક હતા જશો વિજયજી છે, ઉગાડ પણ ઘણો વિચારક પણ બહુ હતા. ઇતિહાસનો ખબર નથી એટલે પહેલા જરાક થોડું મતાંતરનો વિશેષ પ્રકાર હતો, પછી પરમાર્થ બાજુ ઉતરી ગયા લાગે છે. અને એ તો પહેલા પરમાર્થ બાજુ ઉતરે તો ઓલું તો થાય જ નહીં ને, એ તો સીધી વાત છે. તે જીવને વિશે દ્રષ્ટિ વર્તે છે જાણીએ છીએ. એવા અર્થને વિશે પૂરિત એવા એ બે પદ છે જે આ બે લીટી લખી છે, એવા અર્થને વિશે પૂરિત એવા એ બે પદ છે. તે પદ તો ભક્તિ પ્રધાન છે, તથાપિ તે પ્રકારે ગૂઢ આશ્રય જીવનું નિધિ ધ્યાસન ન થાય તો પછી બીજું એવું પદ તે જ્ઞાન પ્રધાન જેવું ભાષે છે. અને તમને ભાષે એમ જાણીને જો કેટલી વિચક્ષણતા છે, તમારો એવો પ્રકાર વિચારનો થઈ જશે એમ જાણીને તે બીજા પદના તેવા પ્રકારનો ભાસ બાદ થવાને અર્થે ફરી પત્રની પૂર્ણતાએ માત્ર પ્રથમનું એક જ પદ લખીને પ્રધાનપણે ભક્તિ જણાવી છે. પાછળથી જે એક જ પદ લખ્યું ને બીજી લીટી ન લખી એનું કારણ આ છે કે તમારા જ્ઞાનમાં અમુક પ્રકાર ઉભો થશે, ખ્યાલમાં છે એ ન થાય ને એક જ પ્રકાર આ રહે એના માટે આ લખ્યું છે. એનો અર્થ એ થાય છે કે શ્રીમદજીની એક એક લીટી ઉપર, એક એક વાત ઉપર, એક એક શબ્દ ઉપર કેટલો એમનો મહત્વ રાખીને એનો અધ્યયન કરતા હશે, અભ્યાસ કરતા હશે, એ વિષયને ના ઊંડાણમાં જવાનો પ્રયાસ કરતા હશે, એટલે એ બધો ખ્યાલ કર્યો છે. ઓલાને પણ ઘણું મહત્વ છે, લખે છે એનું ઘણું મહત્વ છે. આખું પદ લખે છે, અડધું પદ લખે છે, એમાં પણ કારણ છે. કેટલી ટ્રીટમેન્ટ છે, કેટલી બધી કાળજી વાળી છે એ જોવાનું વિષય છે. હા, વિચારમાં મૂકે છે, કોઈ વાર તો પૂછાવે છે, પરીક્ષા પણ લે છે, પોતે પણ સ્પષ્ટીકરણ આપે છે. એમ કરતા કરતા એ વિષય ઉપર એમને વધારામાં વધારે આગળ ને આગળ ખેંચતા જાય છે. વિશેષ
ભગવાન.